પ્રવચન નંબર 133 તારીખ 3/7/89 39 મિનિટ સમયસાર ગાથા 5 તથા 6
બીજી ગાથામાં 7 પદથી શરૂ કર્યું પછી સમય ને પર સમય એમ લીધું મૂળ ગાથામાં અને એને મૂળ પ્રમાણ જ્ઞાનનો વિષય લીધો પછી એવા સમય ને પર સમય લીધું અને ત્રીજી ગાથામાં એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોકમાં જે બીજી ગાથામાં એકત્વ નિશ્ચયની વાત કરી હતી એટલે કે જ્ઞેયનો પદાર્થ જ્ઞેય પદાર્થ સમયની વાત કરી એકત્વ નિશ્ચય એવો શબ્દ વાપરો હતો હવે એકત્વ વિભક્ત એ શબ્દ વાપરે છે એટલું જુદું પાડ્યું એકત્વ નિશ્ચયમાં તો દ્રવ્યગુણ પર્યાય ત્રણે આવી ગયા અને એકત્વ વિભક્તમાં વેદ જ્ઞાનનો પ્રકાર આવ્યો પર્યાયથી વિભક્ત અને ગુણથી અવિભક્ત અભિન અનંત ગુણથી એકત્વ પણ અને અનંત પર્યાયથી વિભક્ત જુદા પણ એ વેદ જ્ઞાન પ્રમાણમાંથી એને વેદ જ્ઞાન કાઢ્યું હવે એકત્વ નિશ્ચય અને એકત્વ વિભક્ત એ બે શબ્દો જુદા પડે ત્રીજીમાં એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોકમાં છઠ્ઠી દ્રઢની વાત કરી હતી ત્રીજી ગાથામાં પોતાના ધર્મને ચૂંબે છે વરને ચૂંબતો નથી આખું પ્રમાણ દ્રવ્ય લીધું હતું પરથી ભીન સમજાણું એકત્વ નિશ્ચય શબ્દ આવ્યો આમાં એકત્વ વિભક્ત એકત્વ નિશ્ચય એટલે શું કામ કે એ જ્ઞાન પ્રધાન નિશ્ચય એટલે નિશ્ચય શબ્દ વાપરો નિશ્ચયથી એક આત્મા એક પણ છે જ્ઞાન પ્રધાન નિશ્ચયમાં દ્રવ્યગુણ પ્રયત્ને આવી ગયા સામાન્ય પ્રમાણ એમાં સ્વસમય પરસમય ન લેવો છ દ્રવ્યમાં લીધું એને ઉતાર્યું હવે કે જે એકત્વ વિભક્ત પાંચમી કાથામાં એમ કહ્યું કે તે એકત્વ વિભક્ત આત્માને હું એકત્વ નિશ્ચયને તો મેં કહી દીધો હવે મારે એકત્વ વિભક્ત કહેવો છે જે પર્યાયથી સહિત મેં કહ્યો હતો આત્મા હવે મારે પરિણામ માત્રથી વિભક્ત જુદો કહેવો છે મોટો કે છે જ્ઞાન જ્ઞાનથી થાપે તો બે દ્રવ્યની જુદાય છે અને પર્યાયથી જુદો એમાં સાધ્યની સિદ્ધિ સમય દર્શન થાય છે કેમ કે શ્રદ્ધાનો વિષય લેવો છે જ્ઞાનનો વિષય જ્ઞાનના વિષયમાં શ્રદ્ધાનો વિષય છુપાયેલો હતો એ હવે કાઢે છે એકલા તો વિભક્ત કહીને એકત્વ નિશ્ચયમાંથી એકત્વ વિભક્ત કાઢ્યું એકત્વ નિશ્ચયમાંથી એકત્વ વિભક્ત બતાવે અહીંથી ભૂમિકા બાંધી પાંચમી કાઢવા હું શું કહેવાનો છું હું એકત્વ વિભક્ત આત્માને બતાવીશ અને હું દર્શાવું તો તારા અનુભવથી પ્રમાણ કરજે એ એકત્વ વિભક્ત આત્માની વાત એ દ્રષ્ટિની પ્રધાનતા આવે બે જ્ઞાન આવ્યું પ્રયોજનની સિદ્ધિ ઓલું પદાર્થની સિદ્ધિ પદાર્થની સિદ્ધિ અલગ પ્રયોજન સિદ્ધિ અલગ આપના સ્વાધ્યાય છે ટીકાયેલી આચાર્ય કહે છે કે કાંઈ મારા આત્માનો નિજ વૈભવ છે તે સર્વથી હું આ મારા જેટલો મને વૈભવ પ્રગટ થઈ ગયો છે એ વૈભવથી વિભવથી હું આ એકત્વ વિભક્ત આત્માને દર્શાવીશ અનંત ગુણથી એકત્વ આત્માનું સ્વરૂપ છે અને એ જ અનંત ગુણની એની પર્યાયથી ગુણ રહીત છે. ગુણોથી સહિત અને ગુણોના પર્યાયથી રહીત ગુણો, ગુણ રહીત માટે ગુણી પણ એકત્વ અને વિભક્ત એમ. એકત્વ નિશ્ચયમાંથી તમે એકત્વ વિભક્ત આટલો એમ કે છે. આત્માનો નિજ વિભક એટલે સર્વથી હું આ એકત્વ અને વિભક્ત આત્માને દર્શાવીશ. અસ્તિનાથી અને કાંથી એવો મેં વ્યવસાય કે ઉદ્યમ નિર્ણય કર્યો છે. આ શાસ્ત્ર લખવાનું પ્રયોજન પ્રતિજ્ઞા કરે પોતે હું શુદ્ધાત્માને બતાવીશ. એ શુદ્ધાત્મા કેવો છે? એકત્વ વિભક્ત છે. વિભક્ત થાય છે નહીં, વિભક્ત છે. અનાદિ અનંત પ્રેરિત છે. એકત્વ વિભક્ત આત્માને દર્શાવીશ એવો મેં વ્યવસાય કર્યો છે. કેવો છે મારા આત્માનો નિજ વૈભવ? હવે પોતાના વિભવની વૈભવની વાત કરે. આ લોકમાં પ્રગટ સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર અને શ્યાત પદની મુદ્રાવાળો જે શબ્દ બ્રહ્મ અરંતના પરમાગમ, તેની ઉપાસનાથી જેનો જન્મ છે, જીનવાણી દ્રવ્યસુ શબ્દબ્રહ્મ અને અર્યંતી સિદ્ધિવાણી, એવો જે શબ્દ બ્રહ્મ જે સમસ્ત વસ્તુને પ્રકાશ કરવામાં એ હેતુ થાય છે, બધા પદાર્થોને એ શબ્દબ્રહ્મ બતાવે છે. શબ્દબ્રહ્મ અરહંતના પરમાગમ, શબ્દબ્રહ્મનો અર્થ પરમાગમ, પણ પરગમાગમ કોનું કે અર્યંત, અર્યંતના શ્રીમુખેથી નીકળેલી વાણી પરમાગમ, એ શબ્દબ્રહ્મ છે. શબ્દબ્રહ્મ અરહંતના પરમાગમ, શબ્દબ્રહ્મનો અર્થ કેવો? અરહંતના પરમાગમ. તેની ઉપાસનાથી, આરાધનાથી, સેવાથી, એનું અધ્યયન કરવાથી જેનો જન્મ છે એમ. ને જીનવાણીની સ્થાપના કરી. કાઉન્ટ કરે છે જ્ઞાતનો અર્થ અસંચિત છે ને આગળ રહી ગયું. પ્રકાશ કરનાર અને શ્યાત પદની મુદ્રાવાળો છે એ શબ્દબ્રહ્મ. શબ્દબ્રહ્મ વ્યાખ્યા શ્યાત પદ, અરંતા પરમગમ તેની પાસે દેરો છે. હવે શ્યાતનો અર્થ કરે, શ્યાતનો અર્થ કદંચિત છે એટલે કે કોઈ પ્રકારથી કહેવું. પરમાગમને શબ્દબ્રહ્મ કહ્યા તેનું કારણ અરંતના પરમાગમમાં સામાન્ય ધર્મો વચન ગોચર કરવા નામ આવે છે. એટલી વાણીમાં આવી શકે, એટલી વાણીમાં શબ્દ દ્વારા ધર્મનું વિવરણ આવ્યું છે. પણ ધર્મો અનંત છે અને અનંત ધર્મને કહેનાર શબ્દો અનંત નથી, શબ્દ મર્યાદિત છે. અને વચનથી અગોચર, વાણીથી અગોચર જે કોઈ વિશેષ ધર્મો છે તેમનું અનુમાન કરાવવામાં આવે છે. એ રીતે તે સર્વ વસ્તુઓના પ્રકાશક છે, માટે સર્વવ્યાપી કહેવામાં આવે છે. અને તેથી જેમને શબ્દબ્રહ્મ કહે છે, શબ્દબ્રહ્મની વ્યાખ્યા કાઉન્ટ પૂરો થયો. વળી તે નિજ વિભવ કેવો છે? સમસ્ત જે વિપક્ષ અનિવાદીઓથી ગ્રહણ કરવામાં આવે, સર્વથા એકાંતરૂપ નહીં પક્ષ, જ્ઞાતને છોડીને સર્વથા એકાંત એક ધર્મને પકડનારા, તેમના નિરાકરણમાં, તેના ખંડનમાં સમર્થ જે અતિ નિસ્તુષ નિર્બાધ યુક્તિ, નહીં વિભાગની યુક્તિ, નહીં પ્રમાણથી યુક્તિ, અતિ નિસ્તુષ સ્ત્રોત્ર વગરની નિર્બાધ ચોખ્ખી યુક્તિ, પ્રમાણ અને નહીં એ યુક્તિ છે, તેના અલંબનથી જેનો જન્મ છે. મારો વૈભવ જે છે એ બતાવું છું, ભણિત્ય કેવો છે? મારું જીત બીજો એક બહુ નિર્મળ વિજ્ઞાન ધન જે આત્મા, તેમાં અંતર્નિબંધ પરમ ગુરુ સર્વજ્ઞ દેવ અને અપર ગુરુ ગણધર આદિ માંડીને અમારા ગુરુ પર્યંત પોતાના વૈભવની વાત કરે છે. જય જીનેન્દ્ર. વિજ્ઞાન ઘન જે આત્મા, આત્માનું વિશેષણ નિર્મળ વિજ્ઞાન અને ઘન, એમાં કાંઈ શુદ્ધતા એટલી ભરેલી છે. જ્ઞાનની દર્શનની ચારિત્રની જ્ઞાનની મુખ્યતાથી વાત કરી છે. જે આત્મા તેમાં અંતર નિમગ્ન, આહા, ડૂબી ગયા છે, બહાર જોતા નથી, ડોક્યું કરતા નથી કે બહાર લોકો શું થાય છે. અંતર નિમગ્ન પરમ ગુરુ, પરમ ગુરુનો અર્થ કરે સર્વજ્ઞ દેવ, અને અપર ગુરુ ગણધર આદિથી માંડીને જો અમારા ગુરુ પર્યંત, તેમનાથી પ્રસાદ રૂપે અપાવેલ, તેમની પ્રસાદી થઈ. અમને તો શુદ્ધાત્મા આપ્યો એની પ્રસાદી છે. પ્રસાદ રૂપે અપાયેલ જે શુદ્ધાત્મ તત્વોનો અનુગ્રહપૂર્વક ઉપદેશ, ઓમાં તો વાંચન હતું શાસ્ત્રમાં, તો આમાં ઉપદેશ મને મળ્યો છે. સાક્ષાત દેવનાલબ્ધી પ્રકાર કયો? દેવ શાસ્ત્ર અને ગુરુ ત્રણ લીધા, સર્વજ્ઞ દેવ લીધા, વાણી આવી ગઈ ઉપર, અને હવે દેશનાલબ્ધિ લીધી. અનુગ્રહપૂર્વક કરુણા કરી, કૃપા કરીને અમને ઉપદેશ આપ્યો. પણ શેનો ઉપદેશ આપ્યો? નવ તત્વનો કે ના, છ દ્રવ્યનો કે ના, આ આઠ કર્મનો કે ના? ઉપદેશ એનો આપ્યો અમને. અમારા ઉપર કૃપા થઈ કે શું? શુદ્ધાત્મ તત્વનો અનુગ્રહપૂર્વક ઉપદેશ, તેનાથી જેનો જન્મ છે, આ અમારો વૈભવ બતાવું છું. ભણિત્ય કેવો છે? વૈભવ, વૈભવની વાત કરે. નિરંતર જનતો, દેહરાદૂન એક શહેર છે, દેહરાદૂન, એમાં સહસ્ત્ર ઝરણા છે. ડુંગરમાંથી ટીપા પડે પાણીની ધાર, સહસ્ત્ર હજાર હજારો, સમજી ગયા? આમ ડુંગર, અમને ડુંગર છે, એમાંથી પાણી જેવા જ કરે, ટીપકા જરે છે, પાણી જરે છે, એને જરે કહેવાય. ઉપરથી નીચે પડે ને એને ઝરણું કહેવાય, જરે. એમ કે છે કે નિરંતર જળતો આસ્વાદમાં આવતો, આ ડુંગરમાંથી અનંત ગુણ અનંત પર્યાયમાં આનંદ જવે છે, જરે છે, એનો અમે સ્વાદ નહીં છે. એમ નિરંતર જળતો આસ્વાદમાં આવતો સુંદર જે આનંદ, સુંદર જે આનંદ, તેની છાપ પાડો, જે પ્રચુર સંવેદન સ્વરૂપ સ્વસંવેદન, તેનાથી જેનો જન્મ છે, આ અનુભવની છાપ મારી એને, આ મુખ્ય છે. બાકી વ્યવહાર કરે, જીનવાણી વ્યવહાર, ઉપદેશ મેળવ્યો વ્યવહાર, સર્વજ્ઞ ભગવાન છે ગુરુ, એકનો વ્યવહાર, એક નિશ્ચયની વાત આ છે. આનંદ, નિત્ય આનંદના ભોજન કરનાર, એમ પોતે બનાવે ને પોતે ખાવે, એ પોતે બનાવે, એમ આવે કે આપે બનાવે આપે ખાવે, એટલે ખાવાથી થાક લાગતી નથી, એટલે બરાબર એમાં આનંદમાં થાક લાગે, થાક ઉતરી જાય. નિરંતર જડતો આસ્વાદમાં આવતો સુંદર જે આનંદ, અતિન્દ્રિય આનંદ, તેની છાપ પણ ટ્રેડમાર્ક મુદ્રા, જે પ્રચુર સંવેદન સ્વરૂપ સ્વસંવેદન. સુદેવ અર્થ કર્યો કે થોડું તો સંવેદન છે ચોથે પાંચમે, પણ આ તો પ્રચુર ઘણું વધુ, ત્રણ કષાયના અભાવપૂર્વકની જે વિતરાકતા થઈ છે માટે પ્રચુર ઘણું વધારે, પ્રચુર સંવેદન સ્વરૂપ સ્વસંવેદન, સંવેદન સ્વરૂપ સ્વસંવેદન, જેનાથી જેનો જન્મ છે એમ જે પ્રકારે મારા જ્ઞાનનું વિભવ છે, જે પ્રકારે મારા જ્ઞાનનો વિભવ છે, જે સમસ્ત વિભવથી દર્શાવું છું, જો દર્શાવું તો સ્વયંમેવ, દર્શાવું તો સ્વયંમેવ, પોતે જ પોતાના અનુભવ પ્રત્યક્ષથી પરીક્ષા કરી પ્રમાણ કરવું. હું તો દર્શાવું છું પણ તમે તમારા અનુભવથી પ્રમાણ કરજો. કેવળ સાંભળવાથી આત્માની વાત પ્રમાણ થાય, સાંભળીને તો છૂટી જશે. હવે કે છે કે કાનો માત્ર બીજું ક્યાંય શબ્દની પર્યાયમાં ફેરફાર થયો એ બતાવે. જો ક્યાંય અક્ષર માત્ર અલંકાર યુક્તિ આદિ પ્રકરણોમાં ચૂકી જાઉં એમ શબ્દશાસ્ત્રની અપેક્ષાએ જ્યાં જ્યાં કોઈ વિભક્તિ આપે એ ઘણા પ્રકાર હોય છે એના એમ તો એમાં દોષ ગ્રહણ કરવામાં સાવધાન ન થવું, શબ્દ મ્લેચ્છ ન થતા. અહીંયા આ રસવાઈ જોઈએ અહીંયા દીર્ઘાઈ મૂકી દીધી, અહીંયા મીંડી જોઈએ આ મીંડી મૂકી નથી. એવું કંઈ કરિશ્મા રહી જાય તો શાસ્ત્ર સમુદ્રના પ્રકરણ બહુ છે. માટે અહીં સ્વસંવેદનરૂપ અર્થ પ્રધાન છે, તેથી અર્થની પરીક્ષા કરવી, પ્રયોજનની પરીક્ષા કરવી, અનુભવ કેમ થાય એ શાસ્ત્ર છે. આ બસ બીજું કંઈ નહીં. ભાવાર્થ આચાર્ય આગમનું સેવન ચાર પ્રકાર. પેલું આગમનું સેવન, બીજું યુક્તિનું અવલંબન એ ત્યાગવાદથી કથનચિત એમ, બરાબર ગુરુનો ઉપદેશ ત્રણ, અને સ્વસંવેદન ચાર. એ ચાર પ્રકારે ઉત્પન્ન થયેલ પોતાના જ્ઞાનના વિભવથી એકત્વ વિભક્ત શુદ્ધ આત્માનું સ્વરૂપ દેખાડે છે. તેને સાંભળનારા એ શ્રોતાઓ પોતાના સ્વસંવેદન પ્રત્યક્ષથી પ્રમાણ કરો. ક્યાંય કોઈ પ્રકરણમાં ભૂલું તો એટલો દોષ ગ્રહણ ન કરો એમ કહ્યું છે. અહીં પોતાનો અનુભવ પ્રધાન છે. અહીં આ શાસ્ત્રમાં શુદ્ધાત્માનો અનુભવ એ પ્રધાન લક્ષણ છે. તેનાથી શુદ્ધ સ્વરૂપનો નિશ્ચય કરો, અનુભવથી શુદ્ધાત્માનો નિર્ણય કરો. અનુભવથી આત્મા જેવો તેવો નિર્ણય થઈ શકે છે એમ કહેવાનો આશય છે. હવે છઠ્ઠી ગાથા આવે છે. મૂળ એકત્વ વિભક્ત આત્માને હું મારા નિજ વૈભવથી દર્શાવીશ, પણ દર્શાવ્યો નહીં. એમાં આત્મી ગાથામાં એકત્વ નિશ્ચયને હું દર્શાવીશ, અને દર્શાવું તો પ્રમાણ કરજો. પણ એકત્વ વિભક્ત શું એ નહીં. એકત્વ વિભક્ત આત્માની વાત આ શાસ્ત્રમાં મારે કરવી છે. હવે ક્યારે શિષ્યને પ્રશ્ન થયો પાંચમી ગાથા સાંભળીને કે એકત્વ વિભક્ત આત્માને આપ દર્શાવવા માંગો છો, તો એનું સ્વરૂપ કેવું છે અને એનો અનુભવ કેમ થાય? આ બે વાત એને કરી. દ્રવ્યનો નિશ્ચય પૂછી લીધો અને પર્યાયનો નિશ્ચય પૂછી લીધો. અનુભવનો વિષય પૂછ્યો, શુદ્ધાત્માનું સ્વરૂપ, અને એ શુદ્ધાત્માનો અનુભવ કેમ થાય એની વિધિ કૃપા કરીને બતાવો. આ એક પ્રશ્નની અંદર એક ઉત્તર આખી ગાથા આવેલી ચૂક છે. ગુરુદેવ આમાં બહુ ઉતારે છે કે ઋષભદેવ ભગવાનને ભરત મહારાજે પૂછ્યું કે શુદ્ધાત્માનું સ્વરૂપ શું અને એનો અનુભવ કેમ થાય. ભગવાન મહાવીરને ગૌતમ ગણધરે પૂછ્યું કે પ્રભુ શુદ્ધાત્માનું સ્વરૂપ મને બતાવો અને એનો અનુભવ કેમ થાય, એની રીત પણ મને બતાવો. શુદ્ધાત્માનું સ્વરૂપ તમે બતાવશો તો એ તો અધૂરું છે, એ તો તમે બતાવશો અને હું સાંભળીશ, પણ એનો અનુભવ કેમ થાય એ કેસ અત્યારે પૂરું થશે? નકર તો અધૂરું રહીએ ને. પૂર્વાર્થ તો પણ આપે, ઉત્તરાર્થ કહી દીધો. એમ બહુ લડાવે ગુરુદેવ આમાં. આ શિષ્ય છે ને આ ગુરુ છે, આ એક સંધિ છે. શિષ્ય બીજું કાંઈ પૂછતો નથી. છ દ્રવ્યનું સ્વરૂપ, નવ તત્વનું સ્વરૂપ, આઠ કર્મનું, કર્મ પ્રકૃતિનું, લોકનું સ્વરૂપ, લોક વિભાગનું સ્વરૂપ, શું નિશ્ચય, શું વ્યવહાર, શું નિમિત્ત ઉપાદાન, કાંઈ પૂછતો નથી. એકલા શુદ્ધાત્માનું સ્વરૂપ મારે કેવું છે? આપને ભાવ આવ્યો છે, મને સાંભળવાનો ભાવ આવ્યો છે, મને એ જ કહ્યું પ્રભુ. આજ સુધી સાંભળ્યું નથી, પણ સાથે સાથે મને અનુભવની કળા બતાવતા રહે. ગુરુ પ્રસન્ન થાય છે. બધું આપી દઈશ. એક છઠ્ઠી ગાથામાં, ચાર સો પંદર ગાથાનો સાર છઠ્ઠી ગાથામાં આપી દઈશ. દ્રવ્યનો નિશ્ચય, પર્યાય નિશ્ચય, વકર્તા અને કર્તા બે કરતા. કરતા બુદ્ધિ ચડી ગઈ, ગંભીર પ્રકારે કરતા જ્ઞાતા બુદ્ધિ ચડી, સમ્યક પ્રકારે જ્ઞા કરતા. બધો પ્રકાર આની અંદર જેટલું કાઢી એ જોઉં છું, બધો પ્રકાર વિનશ. હવે પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે એવો શુદ્ધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ, એટલે અનુભવવું જોઈએ? એ શુદ્ધાત્માનું સ્વરૂપ કેવું છે બતાવો કૃપા. એ પ્રશ્નના ઉત્તરમાં ગાથા થશે. જે માગે છે એને કહેવામાં આવે છે ગુરુદેવ. કહો જે આવે આંગણે ને પૂછે એને કહેવામાં આવે છે. સામેથી ગુરુ જાતા નથી કહેવા માટે.
પ્રશ્ન પૂછ્યો છે તો ઉત્તરના ગાથા આપે છે.
હા, જે પૂછે એને ઉત્તર, અને જે પૂછવું હોય એનો જ ઉત્તર. પ્રકાંતર નહીં, પ્રશ્ન કાંઈ ને જવાબ કાંઈ આપે એ બરાબર નહીં. એવું ન હોય, હોય નહીં. સમર્થ આચાર્ય ભગવાન તો પ્રશ્ન પૂછે એનો જ ઉત્તર આપે, બીજો ઉત્તર જ ના આપે. પછી એ ઉત્તરમાં સર્વાંગ કર્મની થિયરી, કર્મ બંધાય, કર્મ ઉદયમાં આવે, કર્મમાં જોડાય તો આમ થાય, ન જોડાય તો આમ થાય, બધી વાત એમાં કહી દેશે.
પરિપૂર્ણ.
દ્રવ્યાનો યોગ, કર્ણાનો યોગ અને ચરણાનો યોગ ત્રણામાં છે. ચરણાનો યોગ એટલે આચરણ, કર્ણાનો યોગ એટલે કર્મ, દ્રવ્યાનો યોગ એટલે એકત્વ વિભક્ત. પરિણામ માત્રથી જુદો આત્મા એ દ્રવ્યનો યોગ છે. ત્રણ વાતામાં નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથાય ને જે જ્ઞાત કહેતો તે જ છે. હવે ગાથાનો અર્થ પેલા લેવી. જે જ્ઞાયક ભાવ છે તે, જે અને તે, જે અને તેની વચ્ચે જ્ઞાયક ભાવ છે. જે અને છે તે શું છે કે જ્ઞાયક ભાવ છે. તે હવે કેવો છે? છે તે કેવો છે? અપ્રમત પણ નથી. સાત થી ચૌદ ગુણ સ્થાનના ભેદો, પર્યાયના ભેદો આત્મામાં નથી. અને પ્રમત પણ નથી. એક થી છ ગુણ સ્થાનના ભેદો એ પણ આત્મામાં નથી. વેલો નિષેધ કરે છે અપ્રમત. એટલે શુદ્ધ પર્યાય આત્મામાં નથી એમ કહ્યું. નવી હોદી અપમતો જ્ઞાતિ ઉપાયું. છઠ્ઠે સાતમે ગુણસ્થાને જોઈએ છે અને સાતમા ગુણસ્થાનના ભેદો ભગવાન આત્મામાં. પણ છે તમને જણાય છે અને આત્મામાં નથી આત્મામાં નથી એમ જણાય છે અમને, જણાય તો છે પણ વિભક્ત પણ એ જણાય છે બેન. વિભક્ત ક્યારે કહે કે જાણવામાં આવ્યું પણ એ અમારામાં નથી. મર્યાદી હતી પણ મારામાં અપ્રમત નથી. ક્યારે કહ્યું કે અપ્રમત જેવી વસ્તુ તો છે, અપ્રમત એવું કોઈ અસ્તિત્વ તો જગતમાં છે, એ અમારા જ્ઞાનમાં વર્તે છે કે છે પર્યાય, પણ મારામાં એ નથી. ગજબની કાળા એકલો દ્રષ્ટિનો વિષય, આમાં જ નિર્વિકલ્પ ધ્યાન આવે છે, બસ આમાં જ અનુભવ થાય છે. કેમ કે શ્રદ્ધા નિર્વિકલ્પ છે, શ્રદ્ધાનો વિષય જ્ઞાનમાં આવતા જ્ઞાન નિર્વિકલ્પ થઈ જાય. જે જ્ઞાયક ભાવ છે તે અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી, બેમાં પણ કહ્યું, બેમાંથી કોઈ નથી, એક છે ને બીજું નથી એમ નહીં, બે નથી. જીવ તત્વમાં આ બે નથી, તત્વ અજીવ તત્વ નથી, એ જ નથી. પરદ્રવ્ય સ્વદ્રવ્યમાં પરદ્રવ્યની નાસ્તી છે એવી અસ્થિ છે. સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા બે ભાવ વડે એક પદાર્થની સ્થિતિ થાય. આ નય વિભાગની યુક્તિ ચાલે છે, એ રીતે એને શુદ્ધ કહે છે. શુદ્ધ પર્યાયથી રહિત છે માટે આત્માને શુદ્ધ કહેવામાં આવે છે, અને શુદ્ધ પર્યાયથી રહિત છે માટે શુદ્ધ પર્યાયનો અનુભવ થતો નથી, શુદ્ધ આત્માનો અનુભવ થાય છે. કે શુદ્ધ આત્મા તે હું છું એમ એમ આવ્યું ને, પ્રમત અપ્રમત નથી તેથી તેને શુદ્ધ કહેવાય છે. એટલે શુદ્ધ પર્યાયથી રહિત આત્મા છે માટે જીવ તત્વને શુદ્ધ કહેવાય છે એમ કહેવા માંગે છે. અને જ્યારે અમે અંતરમાં જઈએ છીએ શુદ્ધ આત્માની સન્મુખ થાય છે ત્યારે શુદ્ધ પર્યાય અભૂતાર્થ હોવાથી અમને દેખાતી નથી. આ અભૂતાર્થ હોવાથી એનો અનુભવ નથી, એ આત્મા છે એવો અનુભવ નથી, એનાથી ભિન્ન છે આત્મા એવો અનુભવ થાય છે. શુદ્ધ પર્યાયથી આત્મા ભિન્ન છે એવો અમને અનુભવ થાય છે, શુદ્ધ પર્યાય આત્મા છે એવો અનુભવ થતો નથી. કેમ કે અમારું લક્ષ્ય ત્યાંથી છૂટી જાય છે, અમારું લક્ષ્ય આત્મા ઉપર જાય છે. શુદ્ધ પર્યાય વ્યવહારનો વિષય છે અને વ્યવહારને સગળો ભૂતાર્થ છે, આત્માના સ્વભાવમાં ભૂતાર્થ છે જ નહીં. એ બહિર્તત્વ છે, એ પરદ્રવ્ય છે. જ્યારે અમારી પરિણતિ જ્ઞાયકની સન્મુખ થાય છે ત્યારે પર્યાય માત્રની ચક્ષુ બંધ થઈ જાય છે. હોવા છતાં નથી, કેમ કે અમારું લક્ષ્યથી છૂટી ગયું. અમારું લક્ષ્ય તો એકલો પરમ ભાવ શુદ્ધ આત્મા ચિદાનંદ આત્મા તે હું છું, બસ એમાં હું પણ હું અમારું એક ત્રિકાળી દ્રવ્યમાં આવે છે, પર્યાયમાં હું પણ આવતો નથી. પર્યાય જેને હું પણ એ સ્થાપે છે એ પર્યાય પોતે હું પણ એ નથી લાગતી. પર્યાય એમ કે છે કે આ દ્રવ્ય તે હું,
પર્યાય
દ્રવ્ય હોતા હૈ પર્યાય કા હું પણ આ પર્યાય મેં
નહીં
હોતા હૈ, હું તો અનંતકાળ સે કિયા,
પર્યાય દ્રષ્ટિ હૈ,
પર્યાય દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ હૈ. ऐसा आत्मा का स्वरूप ही नहीं है, आत्मा में पर्याय होती है ऐसा आत्मा का स्वरूप ही नहीं है. जीव ने परिणाम नो, जीव तो परिणाम थी रहित है, अपरिणामी है. इन्हें शुद्ध कहे छे, ई शुद्ध की व्याख्या करी. आत्मा ने शुद्ध केम कहो के शुद्ध ने अशुद्ध बे पर्याय थी, शुद्धाशुद्ध पर्याय थी रहित માટે આત્મા શુદ્ધ છે, એવો શુદ્ધ છે. અનિત્ય શુદ્ધ નથી, નિત્ય શુદ્ધ છે. અપ્રમત તો અનિત્ય શું છે, સાપેક્ષ છે, આ તો નિરપેક્ષ છે. તેને શુદ્ધ પર્યાય પ્રગટવાની પણ અપેક્ષા નથી. શુદ્ધ પર્યાય પ્રગટે અને એ આત્માને પ્રસિદ્ધ કરે તો છે એમ નથી, એ તો નિરપેક્ષપણે છે ને છે અનાદિનો. બહુ ઊંચા પ્રકારની ગાથા છે, ઘણી ઊંચી ગાથા. સર્વોચ્ચ ગાથા છે, કેટલી શુદ્ધની વ્યાખ્યા કરી. આ શુદ્ધ આત્માઓ છે, પ્રશ્ન કર્યો હતો શિષ્ય, શુદ્ધાત્મા કોણ છે? કે પ્રમત્ત પ્રમૃતિ રહી એને સર્વજ્ઞ ભગવાન શુદ્ધાત્મા છે. સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આમ આવ્યું છે અને વસ્તુનું સ્વરૂપ એનું છે એવું વાણીમાં આવ્યું છે, તેથી એને શુદ્ધ કહેવામાં આવે છે. વળી જે નાયકપણે જણાયો અંતરમાં જઈને, આ જે શુદ્ધ આત્મા જ્ઞાયક છે એ જણાયો. આ જ્ઞાયકને શુદ્ધ કયો ને, એ જે જ્ઞાયક ભાવ છે, શુદ્ધાત્મા છે, પ્રમત્ત પ્રમૃતિ રહી છે, એવો શુદ્ધાત્મા અથવા જ્ઞાયક જે જણાયો, શુદ્ધાત્મા કહો કે જ્ઞાયક એકી વાત છે, એવો જે જણાયો એટલે કે અનુભવમાં આવ્યો, એ હર સમયે એ જ અનુભવાય છે, તે તો તે જ છે, બીજો કોઈ નથી. લક્ષ્ય ફરતું નથી અમારું, અમારો નિશ્ચય જ્ઞેય ફરતું નથી, નિશ્ચય ધ્યેય ફરતું નથી અને નિશ્ચય જ્ઞેય પણ ફરતું નથી. જે જ્ઞાનમાં જ્ઞેય ફરે છે એ જ્ઞાન નથી, એ પરસત્તા અવલંબનશીલ ઇન્દ્રિય જ્ઞાન છે, અમારું નહીં. નાયક પણે જણાયો, પર્યાયના કર્યાય કરતા પણ નથી જણાયો, કેમ કે અકર્તા છે, અકર્તા છે માટે શુદ્ધ છે, પરિણામથી રહીત છે માટે કરતા નથી, કરતા નથી માટે અકર્તા છે, અકર્તા હોવાથી શુદ્ધ છે, અકર્તા હોવાથી શુદ્ધ છે. અને જે એવો આત્મા જણાયો, નિર્વિકલ ધ્યાનમાંથી બહાર નીકળ્યા ત્યારે કંઈક બીજું જણાય છે, બીજા સ્વરૂપે જણાય છે જ્ઞાયક. નિર્વિકલ ધ્યાનમાં જે જણાયો એનાથી કંઈક જુદા સ્વરૂપે સવિકલ દશામાં જણાય છે. દેશના બુદ્ધિ સાંભળતી વખતે, ભગવાનની પૂજા વખતે, શાસ્ત્ર વાંચતી વખતે, એના બિલકુલ નહીં. જ્ઞાતો જ્ઞાયક પણ જણાયો, તે તો જ્ઞાયક પણ જણાયા કરે છે. અચિન ધારાવાહી, ધારા તૂટતી નથી અમારી. જ્ઞેયો ગમે એટલા ફરે, જ્ઞેયો ગમે એટલા એમાં પ્રતિભાસે, પણ જ્ઞાન ફરતું નથી. એ તો જાણનારને જાણ્યા કરે, જાણનાર જણાય છે, જાણનાર જણાય છે, જાણનાર જણાય છે, જાણનાર જણાય છે. એમાં ભેદ કરીશમાં કે નિર્વિકલ્પ ધ્યાનમાં જાણનાર જણાય છે અને સવિકલ્પ દશામાં કંઈક બીજું જણાય છે, રહેવા દેજે. જ્ઞાતો હો જ્ઞાયક પણ એ જે જણાયો તે તો તેઓ ને તેઓ જણાય કરે છે. પાંચ મહાવ્રતનો પ્રતિભાસ થાય છે જ્ઞાનમાં, ત્યારે પણ અમને તો જાણનાર જેવો જાણવામાં આવ્યો નિર્વિકલ્પ જ્ઞાનમાં, એવો ને એવો જણાયા કરે છે, એમાં કિંચિત માત્ર ફેરફાર થતો નથી. આ વિષય એવો ને એવો છે અનાદિ અનંત, અને એ જ વિષય જણાયા કરે છે ધારાવાહિક જ્ઞાનમાં. અચિંતારાથી અમે નિરંતર આત્માને અનુભવીએ છીએ. ઈયા જો ગાથાનો અર્થ થયો ટીકાકાલે, ટીકાકાલે બરાબર. ના તો હો એટલે કે જણાયો તો ખરો, જ્ઞાયક પણ એ જે જણાયો તે જ્ઞાયક પણ એ જણાયા કરે છે, કે હવે કથિત કરતા પણ એ જણાય છે.
જેવો જણાય છે એવો જણાયા કરે છે,
જેવો જાણવામાં એવો જ જણાયા કરે છે.
આત્માનો સ્વભાવ ના જીવી કરતા ના શરીર કરતા, એ તો આત્માનો સ્વભાવ છે.
સ્વભાવ છે,
સ્વભાવ ટીકાર હોય છે.
ટીકાર જાણનારો જણાય છે. હા, એ તો સ્વભાવ છે. પણ કેવી દિશામાં ક્યાં ને ફેરફાર, એ કઈ નહીં, એ તો સ્વભાવ છે.
સ્વભાવમાં ફેરફાર
ન હોય, સ્વભાવમાં ફેરફાર ના. જાણનારો જણાય છે એના ઉપર અમારે ચર્ચા. પ્રતિમા જણાય છે ત્યારે પણ જાણનાર જણાય છે એમ એને કેવું છે. બહુ ઊંચા પ્રકારની પેલું જાણનાર કે નીકળનાર કાઢી લે. હવે જે મારામાં નથી એને કેમ કરું? પ્રમત્વપણ નથી તો એને કેમ કરું? તો જે નથી પરદેવને જાણતા કર્મ ન થાય, માટે પર્યાયના ભેદને પણ જાણતો. બે વાત આવી, બે વાત આવી, કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ બે છૂટી જાય. અને કરતા પણ થયો ને જ્ઞાતા પણ થયો, બે વાત પછી એમાં આવી. કરતા બુદ્ધિ ગઈ, જ્ઞાતા બુદ્ધિ ગઈ, કરતા થયો. ક્યાં કરતા થયો? કે જ્ઞાતા થયો, ક્યાં જ્ઞાતા બુદ્ધિ થયો? એ બે વાત એમાં લીધી છે. કરતા થયો એ લીધું છે અને જ્ઞાતા થયો એ પણ લીધું છે. જ્ઞાતો હો નાયક પણ જણાવ્યું તો જ્ઞાતા નથી. હા, જ્ઞાતા જ્ઞાતા છે.
વજનદાર
છે. એમ કે એક વાર જણાયો ને પછી એમાં કઈ ફેરફાર થાય એમ નથી, એ તો તે જ છે. હર હાલતમાં આ વિષય ફરતો નથી. એ રૂપે જણાય કરે પાપા, હું તો જાણનાર છું, જાણનાર છું, જાણનાર છું. જેવો છો એવો જણાય કરે તમે તમે, એમ કઈ ફેરફાર નહીં. બીજું જણાય જાય વચમાં એમ નથી. બીજું જણાય ત્યારે પણ જાણનાર જણાય છે, બીજું ન જણાય ત્યારે જાણનાર. વ્યવહારના સદભાવમાં કે અભાવમાં? હા,